નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે એમ સમજો કે કોઈ ઇમારત જેવી છે જેમાં ચાર અલગ અલગ માળ છે અને દરેક માળેથી દુનિયા સાવ જુદી જ દેખાય છે. આપણે વાત કરી રહ્યા છીએ હર્નાન ડિયાઝની પુલિત્સર પુરસ્કાર વિજેતા નવલકથા ટ્રસ્ટ વિશે.
બરાબર. અને આ ઇમારતનો પાયો નંખાયો છે 1920ના દાયકાના ન્યૂયોર્કમાં. એ સમય જ્યારે શેરબજાર આસમાને હતું, પૈસાની રેલમછેલ હતી, અને પછી અચાનક 1929ની મહામંદીનો જોરદાર ફટકો પડ્યો. પણ આ નવલકથા મતલબ કે ખાલી પૈસાની વાત નથી, એના કેન્દ્રમાં એક બહુ ઊંડો અને ખતરનાક સવાલ છે. શું પૈસા વડે સત્યને ખરીદી શકાય, એને મરોડી શકાય?
બરાબર. જ્યારે ઇતિહાસ લખવાની સત્તા સૌથી શક્તિશાળી લોકોના હાથમાં હોય ત્યારે સત્ય શું છે એ કોણ નક્કી કરે? લેખક આપણને કોઈ સીધો જવાબ નથી આપતા. એના બદલે એમણે આપણને એક જ વાર્તાના ચાર અલગ અલગ અને એકબીજા સાથે ટકરાતા દસ્તાવેજો આપ્યા છે, જાણે કોયડો આપણી સામે મૂકી દીધો હોય.
હા, એક સાહિત્યિક કોયડો. તો ચાલો આ કોયડાના પહેલા ટુકડાથી જ શરૂઆત કરીએ, જે પોતે જ એક આખી નવલકથા છે.
ઓ, આ રસપ્રદ છે.
હા, આ પહેલો દસ્તાવેજ છે બોન્ડ્સ નામની નવલકથા, જે હેરોલ્ડ વેનર નામના એક કાલ્પનિક લેખકે લખી છે. આ વાર્તા આપણને પરિચય કરાવે છે બેન્જામિન રાસ્ક સાથે, એક અત્યંત ધનિક પણ એટલો જ એકલાવાયો ઉદ્યોગપતિ.
એનું પાત્ર કેવું છે, મતલબ આપણને એના વિશે શું જાણવા મળે છે?
એનું પાત્ર એટલું રહસ્યમય છે કે જાણે માણસ ન હોય પણ ચાલતું ફરતું ગણિતનું કોઈ સમીકરણ હોય, સમાજથી બિલકુલ દૂર. અને એની પાસે, ખબર છે, બજારની ચાલ પારખવાની જાણે કોઈ દૈવી શક્તિ છે.
એટલે એવું પાત્ર જેનાથી આપણે પ્રભાવિત પણ થઈએ અને થોડો ડર પણ લાગે, પણ આવા તર્ક અને આંકડાની દુનિયામાં જીવતા માણસના જીવનમાં એની પત્ની હેલેન ક્યાં બંધ બેસે છે?
હેલેન એનાથી એકદમ વિપરીત છે, 100%. એ કળાની શોખીન, લોકોમાં ભળનારી, જીવનથી ભરપૂર સ્ત્રી છે. શરૂઆતમાં તો લાગે કે આ બંને એકબીજાના પૂરક છે, પણ ધીમે ધીમે બેન્જામિનની સંપત્તિનો પહાડ અને એની લાગણીહીનતા હેલેન પર એક બોજ બની જાય છે. આ બોન્ડ્સ નવલકથામાં હેલેનને એક એવી નાજુક કાચની ઢીંગલી તરીકે બતાવી છે જે આ સોનેરી પિંજરામાં માનસિક રીતે ભાંગી પડે છે.
અને આ વાર્તાનો અંજામ પણ એટલો જ નાટકીય હશે, ખરું ને?
ખૂબ જ કરુણ. જ્યારે 1929ની મહામંદી આખા અમેરિકાને બરબાદ કરી દે છે, ત્યારે બેન્જામિન રાસ્ક એ પોતાની અસાધારણ સૂઝથી બજારના પતનની આગાહી કરી લે છે અને એમાંથી પણ વધુ ધનવાન બને છે.
બાપરે.
પણ આ સફળતાની એને બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. હેલેનનું માનસિક સંતુલન સાવ ખોરવાઈ જાય છે. એને સ્વિટ્ઝર્લેન્ડના એક આરોગ્યગૃહમાં મોકલી દેવામાં આવે છે, જ્યાં એનું મૃત્યુ થાય છે. આમ બોન્ડ્સ આપણને એક દંતકથા જેવી વાર્તા આપે છે.
એક નિર્દયી જીનિયસ અને તેની સુંદર પણ દુઃખી પત્નીની ગાથા, અને આપણે એને સાચી માનવા લાગીએ છીએ. પણ પછી લેખક જાણે આપણા પગ નીચેથી જાજમ ખેંચી લે છે, કારણ કે બીજો દસ્તાવેજ આખી વાર્તા પર જ સવાલ ઉઠાવે છે. બરાબર.
બિલકુલ. બીજો દસ્તાવેજ છે અસલી ઉદ્યોગપતિ એન્ડ્રુ બેવેલની અધૂરી આત્મકથા. એ શરૂઆતમાં જ કહે છે કે બોન્ડ્સ નવલકથા એના અને એની પત્ની મિલ્ડ્રેડના જીવન પર આધારિત એક જૂઠાણું છે.
બદનનક્શીભર્યું લખાણ.
હા, બદનનક્શીભર્યું લખાણ. કહે છે કે આનાથી અમારી છબી ખરાબ થઈ છે.
એટલે હવે આપણને અસલી વાર્તા મળવાની છે. પણ શું એ ખરેખર અસલી છે? એન્ડ્રુ બેવેલ પોતાની જાતને કેવી રીતે રજૂ કરે છે? એ પહેલાના બેન્જામિન રાસ્કથી કેટલો અલગ છે?
જમીન આસમાનનો ફરક. બેવેલ કહે છે કે મારી સફળતા પાછળ કોઈ દૈવી શક્તિ નથી. એ કહે છે કે આ તો શુદ્ધ તર્ક, કઠોર પરિશ્રમ અને દેશભક્તિનો પરિણામ છે. એ પોતાની જાતને એક નાયક તરીકે ચિત્રે છે, જણે બજારને તૂટતું બચાવ્યું, મૂડીવાદનો રક્ષક. એની ભાષા એકદમ સૂકી છે, આત્મશ્લાઘાથી ભરેલી.
રસપ્રદ. પણ એની આત્મકથામાં જે રીતે એ પોતાની પત્નીને લગભગ ગાયબ જ કરી દે છે, એ પોતે જ એક બહુ મોટો સંકેત છે. બોન્ડ્સમાં તો હેલેન કેન્દ્રમાં હતી, પણ અહીં મિલ્ડ્રેડનું શું?
અને એ જ આ ભાગની સૌથી ચોંકાવનારી વાત છે. એન્ડ્રુ બેવેલની આખી આત્મકથામાં એની પત્ની મિલ્ડ્રેડનો ઉલ્લેખ કદાચ 2-3 વાર, એ પણ ઉપર છલ્લો. બોન્ડ્સની જીવંત હેલનની જગ્યાએ અહીં માત્ર એક પડછાયો છે, જાણે એનું કોઈ મહત્વ જ નહોતું. આ મૌન એટલું મોટું છે કે એ ચીસો પાડતું હોય એવું લાગે છે.
કોઈ પોતાની જીવનકથામાંથી પોતાની પત્નીને આ હદે કેમ ભૂસી નાખે?
અને આ સવાલનો જવાબ શોધવા માટે લેખક આપણને ત્રીજા પાત્ર પાસે લઈ જાય છે. હવે વાર્તામાં પ્રવેશે છે ઈડા પાર્ટેન્ઝા.
ઈડા પાર્ટેન્ઝા એ કોણ છે અને એ આપ કોયડો ઉકેલવામાં કેવી રીતે મદદ કરે છે?
ઈડા એક યુવાન લેખિકા છે. એને વૃદ્ધ એન્ડ્રુ બેવેલ પોતાની આત્મકથા પૂરી કરવા માટે ઘોષ રાઇટર તરીકે રાખે છે. ઈડા પોતે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. એના પિતા અરાજકતાવાદી વિચારક છે, એટલે એ ધનવાનોની દુનિયાને હંમેશા શંકાની નજરે જુએ છે, અને એટલે જે આપણી આંખો અને કાન બને છે.
એટલે હવે આપણે બેવેલના મહેલની અંદર શું ચાલી રહ્યું છે એ ઈડાની નજરે જોઈ શકીશું. એનો અનુભવ કેવો રહે છે?
એને તરત જ સમજાઈ જાય છે કે એનું કામ સત્ય શોધવાનું નથી. એનું કામ તો બેવેલ જે સત્ય દુનિયાને બતાવવા માંગે છે એને સુંદર શબ્દોમાં લખવાનું છે.
ઓહ,
બેવેલ એને સ્પષ્ટ સૂચનાઓ આપે છે કે મિલ્ડ્રેડનું પાત્ર કેવું હોવું જોઈએ. એક પવિત્ર, દયાળુ, ઘરેલું સ્ત્રી જેનું કામ પતિની સેવા અને સખાવતી કાર્યો કરવાનું હતું, જેનામાં કોઈ બુદ્ધિમત્તા કે મહત્વાકાંક્ષા નહોતી.
આ તો બોન્ડ્સમાં જે પાગલ સ્ત્રીની છબી હતી એના કરતાં પણ વધુ અપમાનજનક છે. ત્યાં એનું વ્યક્તિત્વ તો હતું, અહીં તો એને સંપૂર્ણપણે વ્યક્તિત્વહીન બનાવી દેવામાં આવી રહી છે.
બરાબર. ઈડા પોતે જ વિચારે છે કે મારું કામ એક ભૂતને ભગાડવા માટે બીજું ભૂત બનાવવાનું છે. આ કામ કરતી વખતે એ બેવેલની વાર્તામાં રહેલી ખાલી જગ્યાઓને ઓળખવા લાગે છે, અને વર્ષો પછી એ મિલ્ડ્રેડ બેવેલના સત્યને શોધવાનું નક્કી કરે છે, અને એને કંઈક એવું મળે છે.
આખી વાર્તાનો તખતો પલટી નાખે છે.
હા,
અને એ છે વાર્તાનો ચોથો અને અંતિમ દસ્તાવેજ. ત્રણ ભાગમાં આપણે પુરુષોના અવાજમાં મિલ્ડ્રેડની વાર્તા સાંભળી, પણ હવે આખરે જેનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો એ પોતે બોલે છે. આપણને મળે છે મિલ્ડ્રેડ બેવેલની અંગત ડાયરી.
અને આ અવાજ કોઈ ભૂકંપ જેવો છે. જૂઠાણાની આખી ઇમારતને ધ્વસ્ત કરી નાખે છે ડાયરીમાંથી જે સત્ય બહાર આવે છે. તે આપણી કલ્પના બહારનું છે. મિલ્ડ્રેડ કોઈ માનસિક રોગી કે સાધારણ ઘરેલુ સ્ત્રી નહોતી. એક અસાધારણ પ્રતિભાશાળી ગણિતશાસ્ત્રી હતી. એના પતિ એન્ડ્રુ બેવેલની આખી સલ્તનત પાછળનું અસલી ભેજું એનું હતું.
શું વાત કરો છો, આ તો અકલ્પનીય છે. જે સ્ત્રીને ઇતિહાસમાંથી ભૂસી નાખવાનો પ્રયત્ન થયો એ જ આખા ઇતિહાસની રચયિતા હતી. પણ કેવી રીતે?
મિલ્ડ્રેડ ડાયરીમાં લખે છે કે એના માટે શેર બજારના આંકડાઓ ઘોંઘાટ નહોતા, પણ સંગીતની રચના જેવા હતા. એનું એક વાક્ય છે, બજાર એક બહુસ્વરી રચના છે. તે માત્ર ઘોંઘાટ સાંભળે છે, પણ હું આખી સ્વરરચના સાંભળી શકું છું.
વાહ,
આ એક વાક્ય જ બધું કહી દે છે. એણે જ બજારનું વિશ્લેષણ કરીને 1929ની મંદીની સચોટ આગાહી કરી હતી.
અને એણે જ પોતાના પતિને બજાર તૂટે તે પહેલાં શું કરવું એ બતાવ્યું હશે.
હા, એણે જ શોર્ટ સેલિંગની વ્યૂહરચના ઘડી હતી. મતલબ કે આખા દેશની બરબાદી પર દાવ લગાવવાનો હતો, અને આનાથી જ બેવેલે અબજો ડોલર કમાયા. બધી જ બુદ્ધિ, બધી જ દ્રષ્ટિ મિલ્ડ્રેડની હતી. એનો પતિ તો માત્ર એક મોહરું હતું.
તો પછી એની બીમારીનું શું? બોન્ડ્સમાં એને પાગલ બતાવવામાં આવી હતી, એનું સત્ય શું છે?
એનાથી પણ વધુ દુઃખદ સત્ય. ડાયરીમાંથી ખબર પડે છે કે મિલ્ડ્રેડને કોઈ માનસિક બીમારી નહોતી. એને ટર્મિનલ કેન્સર હતું.
ઓ ભગવાન.
એનો પતિ એની ગંભીર શારીરિક બીમારીનો ફાયદો ઉઠાવે છે, એને દુનિયાથી અલગ કરી દેશે અને એની બીમારીને માનસિક અસ્થિરતાનું નામ આપી દેશે, જેથી એ મિલ્ડ્રેડની બધી જ સિદ્ધિઓનો યશ પોતે લઈ શકે. એણે માત્ર એની પ્રતિભા જ નહીં, પણ એની ઓળખ અને જિંદગી બધું જ ચોરી લીધું.
આ ખરેખર હૃદયદ્રાવક છે. તો આ ચાર દસ્તાવેજોને એક સાથે જોતા આ નવલકથા આપણને શું કહેવા માંગે છે? આ માત્ર એક પારિવારિક દગાની વાર્તા તો નથી જ?
ચોક્કસ નથી. આ નવલકથા એ વાત પર એક ધારદાર ટિપ્પણી છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે. તે કહે છે કે ઇતિહાસ એ ભૂતકાળની તટસ્થ નોંધ નથી. ઇતિહાસ એ સત્તાએ પોતાના વિશે કહેલી વાર્તા છે. એન્ડ્રુ બેવેલ પાસે પૈસા અને સત્તા છે, એટલે પોતાની વાર્તાને સત્ય તરીકે સ્થાપિત કરી શકે છે.
અને આ પ્રક્રિયામાં સ્ત્રીઓના યોગદાનને કેવી રીતે ભૂંસી નાખવામાં આવે છે તે પણ આ નવલકથાનું હાર્દ છે, ખરું ને? મિલ્ડ્રેડની વાર્તા એ ઇતિહાસમાં એવી અસંખ્ય સ્ત્રીઓનું પ્રતીક છે જેમના યોગદાનને કાં તો નજરઅંદાજ કરાયું અથવા કોઈ પુરુષના નામે ચડાવી દેવાયું.
બરાબર. અને એટલે જ આ નવલકથાનું શીર્ષક ટ્રસ્ટ એટલું સચોટ છે. આ એક શબ્દ અનેક સ્તરે કામ કરે છે. પહેલો અર્થ છે ફાઇનાન્શિયલ ટ્રસ્ટ, સંપત્તિ અને મૂડીવાદ. બીજો અર્થ છે વિશ્વાસ, પતિપત્ની વચ્ચેનો વિશ્વાસ, જેનો એન્ડ્રુ સંપૂર્ણપણે ભંગ કરે છે.
અને ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો અર્થ છે વાચકનો કથા પરનો વિશ્વાસ. લેખક આપણી સાથે એક રમત રમે છે. દરેક નવો દસ્તાવેજ પાછલા દસ્તાવેજ પરના આપણા વિશ્વાસને તોડી નાખે છે. લેખક જાણે આપણને કહી રહ્યા છે કે કોઈ પણ વાર્તા પર આંધળો વિશ્વાસ ન કરો.
બરાબર. આ નવલકથા આપણને એક સક્રિય અને વિવેચક વાચક બનવા માટે તાલીમ આપે છે. એ આપણને સપાટીની નીચે જોવા, મૌનને સાંભળવા અને હંમેશા એ પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે કે આ વાર્તા કોણ કહી રહ્યું છે અને કોનો અવાજ આમાં ગેરહાજર છે.
તો સવાલ એ નથી કે ઇતિહાસ કોણ લખે છે, સવાલ એ છે કે આપણે કયા મૌનને સાંભળવાની કોશિશ કરી રહ્યા છીએ. કારણ કે આ નવલકથા મુજબ દરેક મોટી સફળતાની ગાથા પાછળ એક અદ્રશ્ય, ચૂપ કરી દેવાયેલી ભાગીદારી છુપાયેલી હોય છે.
અને તે આપણને એ પડકાર આપે છે કે આપણે હંમેશા ઇતિહાસના પાનાઓ વચ્ચે દબાયેલા એ અવાજોને શોધીએ, કારણ કે સાચું સત્ય ઘણીવાર ત્યાં જ છુપાયેલું હોય છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.